દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 7/3/87 સમયસાર ગાથા 14 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 174.
જીવ તત્વ પરિણામ માત્ર થી રહે છે અને જીવ દ્રવ્ય પરિણામ વિષય છે. જીવ દ્રવ્ય નો વ્યવહાર શ્રદ્ધા સુધી આવ્યો, જીવ દ્રવ્ય છે એ વ્યવહાર શ્રદ્ધા નો વિષય છે, વ્યવહાર જ્ઞાન નો વિષય છે. પર્યાય સાપેક્ષ, પર્યાય સહિત, પરિણામી દ્રવ્ય, એક જ દ્રવ્ય માન કરતા કર સૌનો જ્ઞાન આવી ગયો. પર પદાર્થની સાથે મારે કાંઈ સંબંધ નથી એવા જીવ દ્રવ્યને જ્ઞાનમાં લઈ અને એને શ્રદ્ધાનો વિષય બનાવ્યો. જીવ દ્રવ્ય જ્ઞાનનું ધ્યેય છે પણ ધ્યાનનું ધ્યેય નથી. જીવ દ્રવ્ય છે ખરું પણ જીવ દ્રવ્ય પર્યાય સાપેક્ષ, પર્યાય સહિત, પરિણામ સહિત પદાર્થને જીવ દ્રવ્ય કહેવામાં આવે. આમાં પદાર્થની સિદ્ધિ થાય પણ પ્રયોજનની સિદ્ધિ થાય નહીં. આમાં પંડિત બની જાય પણ જ્ઞાની ન બને. છ દ્રવ્યના જ્ઞાનમાં જીવ દ્રવ્યનું જ્ઞાન પણ અનંતવાર થયું. જીવ દ્રવ્યના જ્ઞાન સુધી અનંતવાર આવ્યો પણ એ જીવ દ્રવ્યમાં જીવ તત્વ છુપાયેલું છે એ શોધી શકો નહીં. પરિણામીમાં અપરિણામી છે, સક્રિય પરિણામમાં નિષ્ક્રિય પરમાત્મા છે, ઉપજતા વિરસતા પરિણામમાં ધ્રુવ તત્વ વિરાજમાન છે. એને એક સમય માત્ર આત્મા એ લક્ષ્ય કર્યું, એને દ્રષ્ટિમાં લઈને એનો અનુભવ કર્યો નથી. એવો જે આત્મા, એ આત્મા ચૌદ મરની ગાથામાં બતાવવાનો આશય છે. છ દ્રવ્યના વ્યવહાર સંતાને જ્ઞાનમાં આવ્યો એટલે નામ નિક્ષેપે જૈન થઈ ગયો પણ ભાવ નિક્ષેપે જૈન નથી. નામધારી જૈન થયો કે છ દ્રવ્યને અમે માનીએ છીએ. સર્વજ્ઞ પરમાત્મા કહેલા છ દ્રવ્ય અન્ય મનમાં તો છ દ્રવ્ય છે નહીં, એટલે એની વાત તો ડિસ્કાઉન્ટ. જૈન ધર્મમાં સર્વજ્ઞ વિકરાલ પરમાત્માની વાણીમાં છ દ્રવ્ય સંખ્યાએ કયા છે? જાતે છ સંખ્યાએ અનંત અનંતાનંદ એ શ્રદ્ધાને જ્ઞાનમાં લીધા અને આગળ બેઠો તો નવ તત્વના ભેદને, એ આત્મા પરિણમે છે નવ તત્વ રૂપે, એ પણ પરિણામ સાપેક્ષ જીવ દ્રવ્યને લીધું ખ્યાલમાં, પણ પરિણામ નિરપેક્ષ, પરિણામથી રહિત, પરિણામથી સહિત હોવા છતાં એ પરિણામથી રહિત આત્મા છે જે ઉપાધિ છે. પરિણામથી સહિત હોવા છતાં ધ્યાન રાખો, બિલકુલ પરિણામથી રહી છે આત્મા એમ નથી. વ્યવહાર નહીં જોવામાં આવે તો આત્મા છે જીવદ્રવ્ય, એ પરિણામથી સહિત છે ખરો, પણ પરિણામથી સહિત જીવદ્રવ્ય સુધી આવ્યો પણ પરિણામથી રહી જીવ તત્વ છે ત્યાં સુધી એ આવ્યો નથી. કદાચ આવ્યો હોય તો ધારણામાં રાખ્યો પણ અનુભવ થયો નહી, એવી કપૂર વાત, દ્રષ્ટિના વિષયની વાત આ ચૌદ ગાથામાં, ચૌદ નંબરની ગાથામાં આજથી 2000 વર્ષ પહેલા ઊંચી વાંચાએ થયા. શ્રીમંદર ભગવાન પાસે પધાર્યા, 8 દિવસ રહ્યા અને ત્યાંથી આવીને કુંડુ રેલું પર અર્થા કરીને ત્યાં કુંકુમ ભગવાન મેં નજરે જોયેલા જેવો ભાગમાં છે એ વખત ત્યાં થોડું થાય પછી અહીંયા જન્મથી સ્મૃતિમાં આવી જાય કે અમે ભગવાનને જોયા. એવા કુંકુમ આચાર્ય ભગવાન જીવદ્રવ્યમાંથી જીવ તત્વ બતાવે છે જ્ઞાનનું, કે જીવદ્રવ્યમાં જીવ તત્વ શોધી લે છે તો જીવદ્રવ્યમાં, જીવદ્રવ્યની મધમાં જીવતત્વ રહેલું છે. પ્રમાણ જ્ઞાનના વિષયમાં જ નિશ્ચયનો વિષય છુપાયેલો છે. જીવદ્રવ્યથી બહાર જીવતત્વ નથી, જીવદ્રવ્યમાં જીવતત્વ છે. જીવતત્વ ઉપાદે છે એ વાત 14 નંબર ટીકાકામાં થાય છે. ટીકા નિશ્ચયથી ખરેખર આત્મા છે કેવો છે કે કર્મના બંધનથી રહી ત્રણેય કાળ મુક્ત છે. એને કર્મનો સંબંધ થયો જ નથી. જીવ દ્રવ્યને કર્મનો સંબંધ થાય ને છૂટે છે, પણ જીવ તત્વને તો સંબંધ થતો નથી. એને પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભવ એવા કર્મ પ્રકૃતિના ચાર બંધના દ્રવ્ય બંધના પ્રકાર એ બંધથી આત્મા ભિન્ન છે, અબંધ છે અથવા પ્રણયકાળ મુક્ત છે. બધાના આત્માની વાત ચાલે આવો આત્મા દ્રષ્ટિમાં લખા તેને ધર્મની શરૂઆત થાય છે. જ્યાં સુધી ધર્મ થતો નથી આત્માનો અનુભવ તેને ધર્મ દિશા કહેવામાં આવે છે. એવો આત્મા અબંધ સ્પષ્ટ છે, આત્મા બંધાયેલો નથી, કર્મથી બંધાયેલો નથી. એક એક દ્રષ્ટાંત એક એક વાત ઉપર કમલી પત્રીનું આવશે, બધા એક એકમાં પછી વિચાર આવશે કે ભગવાન આત્મા છે એ અવધ બંધાયેલો નથી. દ્રવ્ય કર્મનો બંધ નથી ને ભાવ કર્મનો બંધ પણ એને થતો નથી. ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને લોક કર્મ નામ શરીર એનાથી આત્મા અનાદિ અનંત રહીત છે. સહિત હોવા છતાં રહીત છે, વ્યવહાર નહીં જોતો સહિત છે, નિશ્ચય ને જોતો રહીત છે. અનન્ય આત્મા કેવો છે? આ નર નારક આદિ દેવની પર્યાયો થાય, અન્ય અન્ય એ પર્યાય રૂપે આત્મા ભિન્ન છે. નિયત જે જ્ઞાનની ઇનાથી અવસ્થા થાય અથવા અગુરુ લઘુની ઇનાથી અવસ્થા થાય, ચટકું નાની લઘુ એ પરિણામથી ભગવાન આત્મા રહી માટે નિયત છે, અનિયત નથી. પરિણામ અનિયત છે, દ્રવ્ય છે, જીવ તત્વ તો અનિયત નિયત છે. અવિશેષ આત્મા, આત્મામાં પરિણામો તો નથી, આત્મા શુદ્ધ આત્મા છે. જે દ્રષ્ટિનો વિષય છે, જે ધ્યાનનું ધ્યેય છે, આવો ધ્યેય ભગવાન આત્મા દ્રષ્ટિમાં લીધા વિના કર્મ જ્ઞાન થતું નથી. કોઈ તો ભૂતાવિષ્ટ છે ને કોઈ તો ધ્યાનાવિષ્ટ છે. પાડાનું ધ્યાન કરે એને ધ્યાનાવિષ્ટ કહેવામાં, હું પાડો છું પાડો છું પાડોની કલ્પના થાય ધ્યાન એમ. આ ધ્યાનમાં બેઠેલા જીવો શિબિરમાં શુદ્ધ આત્માનું ધ્યાન કરતા નથી. શુદ્ધ આત્માને છોડીને કલ્પનામાં એ ધ્યાનમાં બેસે છે. કશાયની મદદતા હોય તો માનસિક શાંતિ થાય છે અને એમાં સંતોષ પામીને ભાવ હારી જાય છે. સંતોષ પામીને
હારી જાય છે,
છેતરાઈ જાય છે. જ્ઞાનના નામે જીવ છેતરાય છે. અહીંયા કહે છે કે આ આત્મા પરિણામથી તો રહી છે પણ અનંત ગુણોથી તો સહિત છે. એકત્ર વિભક્ત આત્માની વાત કહીશ. અનંત ગુણથી એક પણ આત્માનું અને અનંત ગુણની અનંત પર્યાયથી વિભક્ત નામ જુદો આત્મા છે એને જીવ તત્વ કહેવામાં આવે છે. હવે કહે છે કે આત્મામાં અનંત ગુણ છે પણ એમાં ગુણભેદ દેખાતો નથી, તેને અવિશેષ કહે છે. સામાન્ય એક સામાન્ય પદ છે, પર્યાયને પણ વિશેષ કહેવાય અને ગુણભેદને પણ વિશેષ કહેવાય. પર્યાયના વિશેષથી રહી અને ગુણભેદથી વિશેષથી પણ રહી તેવો અવિશેષ સામાન્ય આત્માભેદ છે. અને અસંયુક્ત આત્મા ગુણપાપના પરિણામ જોવાનું ભાવ કશાયની તીવ્રતા અને કશાયની મંત્રતા તીવ્ર કષાય છે, પાપ પરિણામ કહેવાય, મંદ કષાય છે. અને એ કષાયનું ફળ આકૃતાના દુઃખ, એ કષાય ને કષાયનું ફળ કર્મચેતના ને કર્મ ફળ ચેતના, એનાથી ભગવાન આત્મા રહિત છે. ત્રણે કરવા એક સમય માત્ર કોઈ આત્મા રાખી સહિત થઈ શકતો નથી, અશક્ય છે. એવો આત્મા દ્રષ્ટિમાં લેતા તેને સમ્યક દર્શન નામ ચારી પ્રાણી મોક્ષ માર્ગ થાય છે. મોક્ષ માર્ગમાં આવી જાય છે, અલ્પકાળમાં મળી જાય છે. માટે આત્મા અસંયુક્ત નામ રાગથી રહિત આત્મા છે. એવા આત્માની પાંચ પ્રકાર કયા, પછી વિસ્તાર આવશે. એવા આત્માની, નિજ આત્માની જે અનુભૂતિ એટલે અનુભવ, જેવો શુદ્ધ આત્મા સર્વજ્ઞ વિતરાગ પરમાત્માના પ્રત્યક્ષ જ્ઞાનમાં આવ્યું, વાણીમાં આવ્યું, સંતોએ અનુભવ કરીને શાસ્ત્ર લખ્યા, એવો જ આત્મા જે કેવળ જ્ઞાનમાં આત્મા આવે, એવો જ આત્મા ભાવ સુખમાં આવે ત્યારે અનુભવ થાય. કેવળ જ્ઞાનમાં આવેલો આત્મા અને વર્તમાન સુખ જ્ઞાનમાં આવતો આત્મા, એમાં કિંચિત માત્ર ફરક હોય તો ધર્મ થતો નથી. એવો આત્મા ગ્રસ્તને આવી જાય છે, જેવો કેવળી જુએ છે એવો અંતઃકરણને પોતે જોઈ લે છે, એમાં કિંચિત માત્ર. એ દિવ્ય ધ્વનિ સાંભળતો હોય, અનુભવતો, પછી પ્રભુ આપે જોયો એવા આત્માને મેં આજે દર્શન કર્યા, તો વાંચી ગ્રંથનીમાં આવે છે કે બરાબર અમે જેવો જોયો એવો તે જોયો, એમાં કિંચિત માત્ર અમારા જ્ઞાનના વિષયમાં અને તારા જ્ઞાનના વિષયમાં, અમારા શ્રદ્ધાના વિષયમાં અને તારા શ્રદ્ધાના વિષયમાં કિંચિત માત્ર ફરક નથી. એવો આત્મા વર્તમાન ગ્રસ્ત અવસ્થામાં અનુભવમાં આવી શકે છે. એવા આત્માનો જે અનુભવ, એવા શુદ્ધાત્માનો જે અનુભવ, તે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં એટલે જે જ્ઞાન અંતર સન્મુખ થઈને ભેદોને ગૌણ કરીને, ભેદો હોવા છતાં એનો લક્ષ છોડીને, હવે સામાન્ય ટંકુ ઉત્કીર્ણ એ જ્ઞાન સાગર ને સુખ સાગર ભગવાન આત્માના જે અંતર દર્શન કરે તેને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એને મિરિકલ અનુભવમાં દર્શન થાય છે. અને એ અનુભૂતિ, એ આત્માનો અનુભવ થયો, સમય દર્શન થયું, અનુભવ થયો, તે અનુભૂતિ આત્મા જ છે. હવે અનુભૂતિ પર્યાય નથી, હવે એ અનુભૂતિ સોમવાજરા નથી, એ અનુભૂતિ જે આત્મા છે. કેમ કે અનુભૂતિ ને અનુભૂતિનો વિષય એક આત્મા, અભેદ. અભેદ તો અને અભેદ થયો, અભેદ તો એને અભેદમાં અભેદ થયો, અન્નથી અભેદ થઈ અંદરમાં, તો એવી જે અનુભૂતિ થઈ તે આત્મા છે. સમ્યક દર્શન થયું તે આત્મા છે, સમ્યક જ્ઞાન તે આત્મા, સમ્યક ચારિત્ર પણ આત્મા છે. આત્માથી જુદા પરિણામ નથી. પરિણામી ને પરિણામ ભેદ દેખાય કે અમુક અનુભૂતિ નથી. આત્મા અને આત્માના પરિણામ, આત્મા જ્ઞાન છે અને આ જ્ઞાનના પરિણામ છે. આ જ્ઞાનના પરિણામમાં આત્મા જણાય છે, ત્યાં સુધી ધર્મ નથી. આત્મા છે, આત્માના જ્ઞાનના પરિણામ છે. એ જ્ઞાનના પરિણામમાં આ જ જણાય છે, એ તો કહે છે કે સમ્યક ની સર્વું પણ જે જ્ઞાનના પરિણામ અંતર વળતા વળીને વયા નથી, પણ વર્તા પરિણામ જે જ્ઞાનમાં આત્મા જણાય છે, એટલો ભેદ રહે તો પણ આત્માનો અનુભવ નથી. એ રાગની અનુભૂતિ છે, રાગાનુભૂતિ છે, આનંદની અનુભૂતિ એમાં આવતી નથી. પણ જયારે એ આત્માની સન્મુખ જ્ઞાન થાય ને ભાવ છે જ્ઞાનમાં આત્માના દર્શન થાય ત્યારે આચાર્ય ભગવાન પોતે બુદ્ધ કહે છે કે અનુભૂતિ કે આત્મા છે. નાયક તો આત્મા અમે કહેતા આવ્યા છે, દાઢી બીજી નહીં, દ્રષ્ટિના વિષયમાં તો નાયક આત્મા છે, પણ જયારે નાયક ની સંમુખ ભાવનું જ્ઞાન પ્રગટ થયું તો એ પણ નાયક છે. નાયકો એ કહે છે એ અનુભૂતિ એ આત્માનો અનુભવ આત્મા જ છે, આત્મા જ છે, એ સમર નિદ્રા નથી. વેદ કરો તો સમર નિદ્રા, અભેદથી જોતો આત્મા છે. પાણી પેલું હતું અટકડી નાખી, પહેલી અવસ્થાનો વ્યય અભાવ થયો અને નિર્મળ પરિણામ પ્રગટ થયા પાણીમાં. એ પાણી અને પાણીના પરિણામ અનન્ય અભેદ છે, તો એ પાણી જ નિર્મળ છે, પાણીની પર્યાય નિર્મળ નહીં, પાણી એમ અનુભૂતિ થઈ એ અનુભૂતિ કે આત્મા છે. એ રીતે આત્મા એક જ પ્રકારમાં છે, પાંચ પ્રકારના ઉત્પટાની ભાવમાંથી એ રીતે આત્મા એક જ પ્રકારમાં છે. શુદ્ધ નહીં કહું કે આત્માની અનુભૂતિ કહો, આત્મા કહો, એક જ છે, જુદા નથી. દ્રવ્ય ને પર્યાય જુદા નથી, જ્ઞેય પ્રધાનમાં એક જ છે, દ્રષ્ટિ પ્રધાનમાં કથનથી ભિન્ન પણ છે, અને ભિન્ન ને અભિન્ન એવો ભેદ નીકળી જાય તે અનુભવ એ છે તે છે. અહીં શિષ્ય પૂછે છે, શિષ્યને એક પ્રશ્ન છે કે આ ઘણી મોટી વાત કરો છો, અમને અમારા જેવા નાના મોટા સંસારી છે, અમે તો વર્તમાન આઠ કર્મથી બંધાયેલા છીએ, એવી સ્થિતિમાં આપ કહો છો કે આત્માનો અનુભવ થાય, હા આઠ કર્મનો અભાવ થાય ત્યારે તો શુદ્ધાત્માનો અનુભવ થાય, પણ આપ એમ કહો છો કે અત્યારે આઠ કર્મનો જયારે સંબંધ બંધ છે ત્યારે અનુભવ થઈ શકે છે, અનુભવમાં આઠ કર્મ સાહેબ નડે કે ન નડે, આઠ કર્મ સત્તામાં છે એ નડે અનુભવ કે નહીં, કર્મના ઉદય આવે એ નડે કે ન નડે કે ન નડે, કર્મના ઉદયમાં જોડાતા રાગ વિકલ્પ ઉત્પન્ન થાય એ અનુભવમાં નડે કે ન નડે કે ન નડે, એ બહાર રહી ગુણભેદ પણ મને દેખાય છે, એવું મારો સ્વરૂપ મને દેખાય છે અને રાગ થી હું સહિત છું, રાગ એટલે વિખ્યાત ના પરિણામ થી હું અત્યારે સહિત છું. એ વખતે સાહેબ આપ કહો છો કે આત્માનો અનુભવ થાય, ગ્રહથીને અનુભવ કરવા માટે જંગલમાં ન જવું પડે, અને આ મિલકત દેવલાલી ટ્રસ્ટને સોંપવી ન પડે, અને છતાં અનુભવ થઈ જાય કે આ પ્રશ્ન છે ગુંજવણનો કે હું તો આવી સ્થિતિમાં છું, અત્યારે આજકાલમાં ઊંધાયેલા છે, મને સમય સમય ઉદયમાં આવે છે, અવસ્થા પણ એનાથી જ્ઞાનની ચિંતા કરે છે, જ્ઞાન છું દર્શન છું ધ્યાન છું એવા ગુણભેદ પહોંચે છે, અને રાગથી સહિત છું, અત્યારે રાગથી રહી થયો નથી, રાગથી સહિત ના કાળે રાગથી નહીં આત્માનો અનુભવ થાય, હા એ શું શિષ્યનો પ્રશ્ન છે. સજીભાઈ પ્રશ્ન સારો છે, એનો ઉત્તર ઊંચો આવશે. જો આ એક શિષ્યનો મુદ્દાનો પ્રશ્ન છે, એનો ઉત્તર શું આવે છે, એક ખ્યાલમાં લેવા જેવો છે, ઉત્તર ખ્યાલમાં જો આવશે તો જીવ તત્વનું ભાન
થઈ જશે,
થઈ જશે. અહીં શિષ્ય પૂછે છે કે જીવો ઉપર કયો અભદ્ર સ્પર્ધાથી પાંચ ભાવથી રહી
અને પાંચ ભાવથી સહી
દીવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? અમે તો ગ્રહસ્થી છીએ, આ કુટુંબ પરિવાર છે, કઈ બહારનો ત્યાગ નથી, વેપાર રોજગારનો કોઈ પર્યાયમાં રાહત થાય છે. રાત્રિ સહિત તમે અત્યારે છે એવા સમયમાં આત્માનો અનુભવ કેમ થાય? હો આ કૃપા કરીને મને રહસ્ય બતાવો. આ રહસ્ય છુપાયેલું છે, હું જાણતો
નથી.
આ વાત જગતને છુપી છે, અમે આ વાત જાણતા નથી. આજે તમારી પાસેથી, આપણી પાસેથી નવી વાત સાંભળી કે આવો સંયોગ સંબંધ હોવા છતાં એ સંયોગથી સ્વભાવહીન છે. એ જવાબ દેશે તેનું સમાધાન. બદસ્પર્શાદી ભાવો બદસ્પર્શથી બંધાયેલો છે એવી સ્થિતિમાં અને વધઘટ થાય છે પર્યાયમાં ધનનાળાની અવસ્થા છે, ગુણભેદ રાગ થઈ છે, એ ભાવો આદિ ભાવો અભૂતા હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. મર્મવાળી વાત છે, એક લીટીમાં આખો સાર છે. એ પાંચ ભાવો છે, ખરા પાંચ ભાવો સંયોગ રૂપે છે. સંયોગ રૂપે પાંચ ભાવો છે, પણ એ પાંચ ભાવો સ્વભાવમાં નથી. આત્માના સ્વભાવમાં અભૂતા, એટલે આત્માના સ્વભાવમાં અ એટલે નહીં, અ એટલે નહીં, ભૂત એટલે હોવાપણું. એનું હોવાપણું ભગવાન આત્મામાં નથી, માટે આત્માની સ્વતંત્રતા અનુભવ થઈ જાય છે. પાંચ ભાવો ગણતા નથી, પાંચ ભાવો એના ઘરમાં જવા, કર્મના ઘરમાં ને રાગ, રાગના ઘરમાં. સંયોગ અને સ્વભાવ એ ચીજ જુદી જુદી છે. તેથી સંયોગ ઉપર મૂળ છૂટના આ પાંચે ભાવ સંયોગી ભાવ છે, સ્વભાવ ભાવ નથી. એ સંયોગી ભાવથી ભેદ જ્ઞાન કરીને જ્યાં ઉપયોગના અંતરમાં તું વાળીશ ત્યાં તને આત્માના દર્શન. આ પાંચ ભાવો અભૂતાર હોવા, અભૂતાર થવા કેલું નથી, હોવાથી એટલે ત્રણેય કામ, નાયક તત્વ જીવ તત્વ સામાન્ય છે, જીવ તત્વ સામાન્ય છે, એ પાંચ પ્રકારના ભાવોથી અનાદિ અનંત રહી છે. એ સ્વભાવમાં પાંચ ભાવનો પ્રવેશ નથી. જેમ પાણીમાં તેલનું ટીપું હોય પણ પાણીમાં પ્રવેશતું નથી, ઉપર ઉપર રહે છે તેલનું ટીપું, એમાં ભગવાન આત્મા ચૈતન્ય પરમાત્મા મુક્ત આત્મા એની અંતરદ્રષ્ટિ જોતા એ પાંચ ભાવો ભૂતા હોવા, અભૂત નર્થ હોય કે નહીં, ભૂત એટલે હોવા પણ અર્થ એટલે ભાવો, એ ભાવોનું આત્માના સ્વભાવમાં ન હોવા પણ છે, માટે સ્વભાવની ઉપલબ્ધિ થઈ શકે છે. એ સ્વભાવ અને વિભાવ ભેરસેર થયા નથી. દૂધ અને પાણી, એમાં હંસ ચાંચ મારે ત્યારે પાણીને જુદું પાડીને દૂધને કોકરું કરીને દૂધને લઈ જાય, એમ સ્વભાવ અને વિભાવ આકાશના એક ક્ષેત્રે છે, આત્માના એક ક્ષેત્રે નથી. આકાશના એક ક્ષેત્રે છે એમાં વાંધો
નથી,
પણ આત્માના ક્ષેત્રમાં એ નથી. આત્માના દ્રવ્યમાં નથી, આત્માના ક્ષેત્રમાં નથી, આત્માના સ્વભાવમાં નથી. સકાળે ધ્રુવ, સકાળની પર્યાય નહીં. સ્વભાવમાં પણ એ નથી, માટે આત્માની સંગત થતા અનુભવ થતા એ તને નડતા કેમ કે સ્વભાવ ને વિભાવ ની એકત્વ એકત્વની ભ્રાંતિ થઈ છે પણ એકત્વ થયું
નથી.
આ મનુષ્યનું શરીર અને જીવ એક પણ હોવાની ભ્રાંતિ થઈ છે પણ શરીર અને જીવ એક થતા એ મૃત અને જીવ એક હોવાની ભ્રાંતિ થઈ છે પણ ચેતન અને જળ એક થતા પોતાની ભ્રાંતિ છે. અધ્યાત્મના નય વિભાગની છે, અધ્યાત્મના નય વિભાગની યુક્તિ છે. પ્રમાણ સપ્ત ભૂમિ માં બીજી વાત છે. આ તો અધ્યાત્મની એવો ભગવાન આત્મા અભેદ સામાન્ય ચક્રો અંદર બિરાજમાન છે એમાં આ પાંચ ભાવ નો અભાવ, પાંચ ભાવ ની ના, પાંચ ભાવ એમાં નથી, બીજાના ક્ષેત્રમાં છે. અને ઓલો છોકરો કે મને સિલિકોનથી પણ વાયુ ગાયો પેલા, પણ ઓલો મોટો મેરુ પર્વત અને તને ઓલી બાજુથી આ બાજુ પાણ વાયુ તારા સ્વભાવમાં એનું ન હોવાનું છે, એનું એનામાં ભલે હોવાનું પણ તારામાં એનું ન હોવાનું છે. તેથી અંતર સંકલ્પના એ આત્મા અનુભવ થાય છે. સ્વકાળ ને ગ્રહણ કરતા પરકાળ નું ભાન થાય છે અને સ્વભાવ નું ગ્રહણ કરતા પરભાવ નું ભાન થાય છે. પરદ્રવ્ય ક્ષેત્ર એ વેચણી થઈ જાય છે, આગતી થઈ ગઈ ઉપયોગમાં ક્યાં રાજ છે નાયકમાં તો રાગ નથી પણ જીવના પરિણામ જે ઉપયોગ છે એમાં પણ રાગ સવારે ચાલે છે. આત્માની અનુભૂતિ કેમ થઈ શકે છે? ઉત્તર આપ્યો પછી વિસ્તાર કરશે, પછી વિસ્તાર એક કોલનો પાંચ કોલનો વિસ્તાર કરશે. બધસ્પર્શ આદિ ભાવો અભૂતાર અવિદ્યમાન છે, આત્માના સ્વભાવમાં ન હોવાનું છે. આત્માનો નિર્વિકલ્પ આનંદ નો અનુભવ આવે છે. આ ભાવો અદ્વૈતવાદી કે રૂપથી થઈ શકે છે. આ વાત દ્રષ્ટાંતિ પ્રગટ કરવામાં
આત્મામાં
નથી, આત્મામાં એનું વાપરું એ ઘણું થઈ ગયા છે. પણ એ બોલ એવો છે કે આત્મામાં અવતાર હોવાથી અનુભૂતિ થઈ શકે. શિષ્યનો પ્રશ્ન અનુભૂતિનો છે,
હાજી
તબિયત કેમ સુધરે, શરીરની જે પૈસા કેમ મળે નથી ભાઈ, એવો પ્રશ્ન નથી. અને સંસારમાં માન કેમ મળે, પ્રભુ કેમ થાવ, ને ટ્રસ્ટી કેમ થાવ, એવો પ્રશ્ન. મને તો મારા આત્માનો અનુભવ કરવો છે પ્રભુ, પણ મને એક ખટક છે કે આ બધું છે, આ બધું છે, આ કુટુંબ કલ્પનાય છે, એના તરફના લક્ષણો લાગે છે પાપનો. એ વખતે અનુભવ કેમ થાય કે પાપ તારા સ્વભાવમાં, પાપ તારા સ્વભાવમાં નથી, બહુ ધ્યાન રાખજો, તારા વિકાર સ્વભાવમાં પાપના પરિણામ નથી. ત્યાં અંતર પૂછ્યો તો આત્માનો અનુભવ થશે. પાપ પાપના ઘરમાં રહી ગયો અને ધર્મ થઈ ગયો. પાપ પાપના ઘરમાં રહી ગયું અને ધર્મ
થઈ ગયો.
ચારિત્રિક ની વાતો હોય, અલૌકિક છે એની વાતો, ધમસણ મૂલો ધમવું, ચારિત્ર ખરું ધમવું, ચારિત્ર છે સાક્ષાત મોટું કારણ છે. એ તો કબીલાનો રાગ છોડી જંગલમાં જઈ આ નગ્ન દિગંબર મુનિ થઈને ધ્યાનમાં મગ્ન થાય એવી ચારિત્ર દશા, એ તો કોઈ અલૌકિક વાત છે. પણ એ ચારિત્રનું મૂળ સમયદર સમયદર જેને ન હોય એને ચારિત્ર આપવો નથી. ચારિત્રનો વેશ ધારણ કરે પણ ચારિત્ર છે નહીં, ભલે નગ્ન થઈ જાવ તો પણ બીજાની વાત તો શું કરવી, આપણે તો આપણી વાત કરો. મારી કેવું છે, કોઈ ની જીવાની નહીં, કોઈ મત બતાવતા નહીં, બિલકુલ સખી થી વાત. આ સ્વરૂપ છે મુનિરાજ, બસ એમાં સમજ હોય સમજે. ત્રણ પેલું
ગયા
ટીવી કરી ત્યાં બનાવી જયારે સુનગર ની છાપ તો ઓલી ખાઈને કેટલાક એવા તો રોજ
જબરજસ્ત
એક કલાક નું વ્યાખ્યાન ગ્રહણ કરીને પછી કન્નડ ભાષામાં વ્યાખ્યાન
આપતા હતા. અચ્છા,
હા, કોક કોક કોઈ લખે કોક કોક સમજી ગયા, બાકી એવી ધારણ છે ગરબડ કરી નાખી. એ ભાઈ આઠ દિવસ થયેલું રહે, કોઈની ક્યાંય કોઈની ટીકા ટીપણી કાંઈ આવી નહીં. દિગંબર મુનિઓની તો દિગંબર મુનિઓનો રાજ હતા હોય ને,
હું બોલે છે,
હું બોલે છે એ લક્ષ પૂરો સાંભળતા, પણ કોઈ નહીં કાંઈ ટીકા ટીપણી કોઈ નહીં. એવી વાત સાંભળીને ત્યાં ગુરુ જીવ પૂર્ણાવતી બે
શબ્દો
ઘણી મધ્યસ્થતા પૂર્વક વાતો આવ્યા. કોઈની કોઈની કાંઈ ટીકા ટીકણી કાંઈ ખુદ થઈ ગયું. પછી ઘણા અહીંયા ગયા કે તમે આ સોનગઢ વાળાને અહીંયા તમે જીવિત કરવા દીધી, કે શું છે બીજી વાળો શું છે, એ તો આપણા વિરોધી છે. એક શબ્દ વિરોધ નો બોલા નથી. કોઈ વ્યક્તિનું કે સમસ્ત પર ક્યાંય અમે વિરોધ એક શબ્દ રાખ્યો. તમે એની વાતો સાંભળો, સાંભળવા જેવી છે એમ કહ્યું.
શિષ્ય
નો પ્રશ્ન છે કે મને અનુભવ કેમ થાય, અને મને અનુભવ કેમ થાય? આવી સ્થિતિ છે વર્તમાન, મારી સ્થિતિ નું જ્ઞાન કેવું? આવી સ્થિતિમાં ઉભો છો, હા, બાપના પરિણામ આવે છે, ખાવું પીવું કમાવું રડવું, લગ્ન ના વિચાર આવે છે, આવા પરિણામો એ પરિણામ ના રહી છે, સહિત નથી એવો આત્માને જોતું અંતર્મુખ થઈને પરિણામ પરિણામમાં રહી જશે. અને અપરિણામી વ્રત કરતા આત્મા સમ્યક પ્રકારે પરમી
જશે
જશે, તેનો અનુભવ થશે. હવે એ અનુભવ કેમ થાય એની વિગત એક એક ગુણ નક્કી છે. અભદ્ર સ્પર્શ નો પેલો ગુણ છે ને, કર્મથી બંધાયેલો અને કર્મથી અણબંધાયેલો, એ ગુણનો પેલો બીજો દ્રષ્ટાંત. જેમ એટલે જેવી રીતે કમ્પલીટનું પત્ર પાંદડું, કમળ પત્ર આપણે પાવાપુરીમાં ગયા હતા ત્યાં તો કહે કે પાંદડા અંદર તો પેલા હોય અને ફૂલ ઉપર હોય, એનો દ્રષ્ટાંત છે કે કમળીનું પત્ર પાંદડું, પાંદડું ફૂલ નહીં,
પાંદડું
પાંદડું લખ્યું,
ગોલ મોટું,
ગોલ મોટું લીલું, હા, ડૂબેલું પરિમાણ હોય, પ્લાસ્ટિક ઉપર તો નહીં, પાણી ઉપર પ્લાસ્ટિક ને માંથી પાંદડું નહીં, પાંદડું અંદર
ડૂબેલું
પ્લાસ્ટિક ઉપર તો નહીં, પાણી ઉપર પ્લાસ્ટિક ને માંથી પાંદડું નહીં, પાંદડું અંદર
ડૂબેલું
કમલી પત્ર જળમાં ડૂબેલું.